أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، بارئ الخلائق أجمعين، وباعث الأنبياء والمرسلين، الذي بعد فلا يرى، وقرب فشهد النجوى، تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على خاتم النبيين وسيد المرسلين وشفيع المذنبين، الرسول المؤيد والنبي الممجد، المصطفى الأمجد، أبي القاسم محمد. وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين، لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر. ولعنة الله على أعدائهم أجمعين، من الآن إلى قيام يوم الدين. أما بعد، فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم، بسم الله الرحمن الرحيم: لقد كنت في غفلة من هذا فكشفنا عنك غطاءك فبصرك اليوم حديد. صلوات Brothers and sisters, assalamu alaikum wa rahmatullahi wa barakatuh.
Wa alaikum assalam wa
rahmatullahi. Tonight, is a day of Thursday, from the Gregorian perspective, and the night of Friday, according to the Islamic perspective. In connection with both of them, there is a need to speak on and about. With respect to Thursday, today becomes the sixth day of the continuous strikes on Gaza. It started early morning on Saturday. Today is Thursday, for 6 days at a stretch. As at 8 p.m. today night, tonight, the count is 417 dead and counting, 2,000 injured and counting. What is disturbing and what hurts? Enemies will always be enemies, and enemies will always be bound to endeavor to destroy us. What hurts is that when there is no support from our side is what hurts. We shouldn't be expecting anything from the European Union. We shouldn't be expecting anything from the United States. But at least the Palestinians could expect something from the Arab League, something from the Arab brothers. They speak the same language, the same culture, they worship the same God, they read the same book, they follow the same prophet. On Saturday, when the blitzkrieg started, it was necessary for the Arab countries to have gathered together. They got together on the phone stating on Sunday they will have an emergency meeting. The 11th hour the meeting was cancelled, to be held when? On Wednesday. When you are having a blitzkrieg that at the start on the first day, 120 planes going on a warpath, you want to wait till Wednesday to act, to sit, not act, to sit. Reasons given by Amr Musa of the Arab League, the Secretary General, we could not gather them together because the ministers were busy in other meetings. There were two simultaneous meetings going on then, when the war started against Gaza. One was the Gulf Cooperation Council meeting that was taking place amongst the Arabs, and the other was the Maghrib Union meeting. I want to ask you, and I will not answer, just one question. What was there so important to be discussed in those meetings when you have a carnage going on and a genocide going on in Gaza? What could be more important? Is finance more important? Is trade more important? Issues related to bilateral talks more important? Is it more important to stop the genocide that is taking place in Gaza right now? You tell me. But this is what is there. Aap log sikko khoto, whom can you say? You want to take this issue to the Security Council. As of 8 p.m., the Security Council discussed a resolution which is a very muted resolution. It has not even gone for vote. And you know, when a resolution against Israel goes for vote, what happens? Gets vetoed. You want to wait till Wednesday. 4 days after the carnage starts, 5th day you want to sit to discuss, everything is finished there. People have gone. This is what is happening in the Ummah. And this is what we need to know. That if there is any help, it has to be from amongst the people. And that is what it has been doing. It is shame on the part of the Muslims. Not the Muslim Ummah, the Muslim leaders. That while it took 5 days for the Arab League to sit, on Tuesday the European Union sat. European Union, which is a collection of Christian countries, sat to discuss the carnage going on in Gaza. Whatever happened, it did not yield any result, but at least a resolution came out condemning Israel. A Christian collective group sits before an Arab collective group. This is the state of the Ummah. Nobody is saying enter into war. This is what Sayyid Ali Khamenei is saying, hafizahullah. This is what Sayyid Ali Sistani is saying, hafizahullah. We need to work to help our Palestinian brothers. A communique comes out from the office of the Rahbar of Iran, a communique comes out from the office of Ayatollah Sistani, condemning the incident, condemning the killing, asking for the people to support the Gazans and the Palestinians. But a very vital point said by Sayyid Nasrullah in his speech. He's saying, we're not asking you to enter into war. We're not asking you to fight for Gaza. We're only asking you open the Rafah crossings. At least let aid come in. At least let medicine come in. At least let fuel come in. At least let the injured come out from Palestine into the Egyptian hospitals. Is that asking for so much? That you want to confine Gaza into a room like this? It's exactly like this. It is a room like this. If I were to just lock all the doors and windows, keeping all of you inside. You ask for water, I say, I don't give you water. You ask for food, I say, I don't give you food. You say, I want milk for my children, I say, no. You say, I want medicine for the children, I say, no. I close the door and I say, I don't give you anything. You just keep quiet and shut up. Then you are good and you are following the ceasefire. But then if you don't have food, you will want food. And if you don't have water, you won't want water. And if your child is dying, you will want medicine supply. If I close the door, then eventually time will come and you will want to open the door and break the door open and break the windows open and break open the walls. When you break open the walls, then it's terrorist organization. I get a whole load of policemen and start firing you. This is what is happening in Gaza. You heard about the announcements for tomorrow. That was as far as the Thursday of the Gregorian calendar is concerned. But coming back to our topic, I would want to discuss so much more on this. Only I'm being hampered by the time. As far as the night of Friday, I'm reminded by that hadith, that narration by that Rabi, which is so much in sync with our topic. The Rabi says, one day I was going at night, late at night, Thursday night.
As I was going by the mosque of Kufa, the Masjid in Kufa, I saw the Masjid in Kufa door open, there's a light inside. Midnight, who's there inside? God forbid somebody has bad intentions, he goes. He opens the door and peeps inside. Who does he see? Amirul Mu'mineen Ali ibn Abi Talib alayhi salatu. In what state? The Ravi narrates, I saw Amirul Mu'mineen middle of the night inside Masjid Kufa. And he narrates, you know his state was what? يَتَمَلْمَلُوا كَتَمَلْمُلِ السَّلِيمِ. He was ridden, anguish, pain. يَتَمَلْمَلْ. He was in a state of absolute discomfiture. كَتَمَلْمُلِ السَّلِيمِ. Salim is a person who is referred to when a person is bitten by a snake, the poison goes into the body, and when the poison begins to act in the body, and when the band begins to writhe in pain, move about in pain, in absolute discomfiture and upsetness, that is called a state of a person salim. I think in the middle of the night, I see Imam crying, wailing, as if he's been bitten by a snake. Katamanwal is salim. And then I go near, what is happening to Imam? Is something wrong? I hope he's okay. Then I put my ears to the doors of the Masjid al-Kufa and I hear Imam saying, Ah, min qillati zad, wa bu'd al-safar, wa wahshat al-tariq. He's saying, the distance from here to Akhirat is enormously long. And the provisions that are required with Ali is very less. And the route that takes me from here to Akhirat is very frightening. Oh Allah, help me in this state. And this is what has been said all along. That when we are talking about this, this is exactly the idea. And the fact that Imam is attesting that Ali himself has less of provisions to travel this journey from the world to the Akhirat is a tafsir of that verse in the Quran which says, Tazawwadu. Prepare your provisions, for this journey is very long. What are the best of the provisions? Tazawwadu fa inna khayra zad as-taqwa. The fear of God. And that is why you find innumerable occasions in the Quran. Allah says, fear, ittaqullah. At times he says, fear me, first person. Wattaquni ya ulil albab. Fear me. When we sit over here, and when we discuss this topic, it is not to inform you. It is more for my tabligh. Because when I am talking to you, I am only giving a tip of the iceberg that I read. If I read 25 hadith, I cannot give you 25 hadith, I give you 2 or 3. So when I am explaining this to you, and I have done my research out of 8 to 10 volumes of books, and hundreds of hours of man's study, it is more affecting me. So don't think that I am saying and trying to frighten you. But at times, it is necessary to frighten oneself and the others. It is very necessary, not regularly, but at times it is necessary to wake a person up from the stupor. Wake myself up. Normally if you have an electric socket, who would ever want to put his finger into the socket and get a shock? Nobody would want to get a shock, would it? Nobody likes to get a shock. But a time comes when that shock becomes necessary. When you have a cardiac arrest and your heart stops pumping, what happens? You're taken to a defibrillator. A defibrillator is a machine which gives electrical impulses which is placed onto the chest. Those doctors over here in the medical field would know. It is given, the electrical shock impulses are given either to the chest or to the heart. So that in the event of a cardiac arrest, by means of that shock, the heart begins to pump again. Shock is not good. Nobody would put a finger into a plug socket. But a time comes when it is necessary to save a person's life. Normally to frighten people is not good. To frighten ourselves is not good. But when it is for the saving of our Akhirat, it becomes necessary. And so we have to sit and discuss all this. And we have discussed last time. And I just want to give you a brief sequence of the events that I need to address. So that you are also aware of where we stand. We started off with death. Now we are concentrating on the general issues about the life about Barzakh. Then we move into specific phases in the life of Barzakh in the subsequent lectures. So tonight again we will discuss certain issues about the life of Barzakh. Because Barzakh is the entire period we heard last night. From the time a person sees Malakul Maut One leg of his comes out of the world into the barzakh. When the soul comes out of the body, that man is now traveled into barzakh. No connection with the material world. When he comes into barzakh, that is the time when the soul comes out. Now he's into barzakh. Up to the time he's asked to raise up onto the day of resurrection. This whole period is barzakh. But within this period, there are phases that we need to discuss. And there are incidences that we need to talk. And there are situations that we need to address and understand and comprehend. So those instances, the azab of the qabr, the punishments that happen inside, the munkar al-nakir that will come, the situation that will come at that time, what will happen inside the grave, after that, we will discuss the various punishments that are subjected, and the sins that are subjected, and the sins because of which a person will be subjected to those punishments. And I will emphasize all of these with instances and incidences from our ulama and books of the ulama. So we get a better understanding. Till we come to understand what are those things, the things that we do which will get us encaptured in the azab of qabr. And then we will discuss what are the outcome and the options and the protection a person can have to prevent himself from the punishment of the grave. And then after that, when we are nearing end, you can throw me out of the Jamaat. Because I frightened you enough. But then I've done my work. And it would not matter to me. But tonight, a little summary of last night, and then you take it forward. We had said, as soon as the grave, as soon as Malakul Maut is seen, one leg of a person comes out of the world into the barzakh. So till the time his soul is not out, one leg into the world, one leg into the barzakh. But the moment the soul comes out, this man is now completely into barzakh. The soul comes out, the body becomes lash. He is no longer Sheikh Shahnawaz. He is the lash of Sheikh Shahnawaz. In the first lecture we had said, a human body, a human entity is made up of two dimensions. The body and the soul. And in that very first lecture we had mentioned, the thing that separates the physical dimension, the body, from the spiritual dimension, the soul, is death. As soon as death comes, the physical body is separated, the spiritual entity, the soul, is separated. When they are separated, both of them have their own rulings. So this body, this lash of Sheikh Shahnawaz, now is such to be subjected to ghusl, to hunut, to kafan, to salatul janazah, and then dafn. And what will happen to their soul will be coming. But this soul cannot remain itself without a body. So a body similar to this body is given in barzakh. And that we explained last time. A little explanation so that it becomes clear and then we move forward. To give a very simple example of what that body would be like is, ulama give an example. If a person is standing before a mirror, if a person is standing in front of a mirror, this is the original person, the reflection in the mirror is a reflection of this person. This is the material body. The reflection that you see, which does not have matter, which does not have flesh, which does not have bones, which does not have blood. The reflection in the mirror doesn't have a body, does it? Doesn't have a body. Saying comparison of the life and the body in this world is this person standing, and the body in the barzakh will be the reflection that you see in the mirror. Everything is there. The color is there, the form is there, the shape is there, weight is not there. But the only difference is that this reflection is a temporary phase. As soon as this person moves, the reflection moves. In barzakh, the body that is given is a reality. So even if the lash of Sheikh Shahnawaz is eaten away by insects, that body remains. One. And second, in the mirror, you take a pin and you poke it onto the glass. The glass will be scratched, that reflection will not be hurt. In barzakh, the body that you have will experience the pain and the pleasure, just as this body experiences the pain and the pleasure. So basically it is a body, but it's a subtle body. It's a very subtle body without any weight, but experiencing all forms of pain and pleasure as this body experiences. What happens now? When the soul is taken out and it is placed into the body. When it is placed into the body, we said, into the mithali body, which is referred to as jisme mithali, a similar body to this world. Our concluding remark last night, that there are three categories of people. Because of the shortage of time last night, I could not explain. We explain them and then move forward. With the passage of, there are three categories of people.
who will be there in what? One is in the category of absolutely righteous people. Muttaqi, Parhezgar, obedience and righteous. As soon as these individuals die, they will gather all the bounties of God and they will benefit from the paradise of God. Only thing, the bounties and the favors and the ni'mat of paradise that they face, this is not the paradise that is there on the day of judgment. This is referred to as the paradise of Barzakh. The second category of the people are those who are absolutely sinners, the like of Fir'aun and Yazid and Ibn Muljam and Ibn Umar Ibn Sa'd and Ibn Ziyad and the like. From the time they come inside, the punishment starts, and we will see some of their punishments. Amazing. Amazing punishments. But the moment it starts off, up to the day of judgment, they are in a constant state of pain and torture. Come the third category of people. Now this is that category of the people, they don't know whether they will be relieved or they will be punished on the day of judgment. We don't know. And they will be left, nothing doing. No punishments of the hell of Barzakh, no bounties of the paradise of Barzakh. They lie over there in a state of sleep. The first group, which is in a state of enjoyment, knows every moment of Barzakh that is going on. That second group, which is in a state of punishment and torture, knows every moment of the Barzakh that is going on. The problem is with this third group. Because they are in a state of sleep, they don't know how many years have passed. So on the day of judgment, يَوْمَ تَقُومُ السَّاعَةُ Suratul Rum, verse number 55 says, this category of people on the day of judgment, when it is said, get up. أُخْرُجْ مِنْ قَبْرِكْ Get up from your grave. They will be asked by يَوْمَ تَقُومُ السَّاعَةُ يُخْسِمُ الْمُجْرِمُونَ When the day of judgment comes, and these people will be asked to get up, they will swear, I'll swear by God. يُخْسِمُ الْمُجْرِمُونَ مَا لَبِثُوا غَيْرَ سَاعَةٍ We've not slept more than 1 hour. What 1 hour? For 1400 years you've been sleeping over here. But when they get up, it will be as if 1 hour. And this is something that is attested in the Quran. In the case of Hazrat Huzayr. About Hazrat Huzayr, this incident has taken place. That he's been made to sleep for 100 years. Hazrat Huzayr is one of those personalities that is a very controversial personality, like Hazrat Isa alayhi salam. Why do we call controversial? Because two groups of people have followed these two individuals and have gone astray. One, the Christians, take Hazrat Isa alayhi salam to be the son of God. وَقَالَتْ النَّصَارَى الْمَسِيحَ ابْنُ اللَّهِ The Nasara's Quran is saying, it's Quran, verses of the Quran. That the Nasara say, Isa is the son of God. وَقَالَتْ الْيَهُودْ عُزَيْرٌ ابْنُ اللَّهِ And the Jews say, Uzair is the son of God. This Janabi Uzair, Hazrat Uzair, when he's going, he goes across Surah Baqarah verse number 259 onwards. 259 and 260. أَوْكَ الَّذِي مَرَّ عَلَىٰ خَاوِيَةٍ عَلَىٰ قَرْيَةٍ وَهِيَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا He is going by a village where everything is fallen down, ruins. And then he comes to his mind. فَأَنَّا يُحْيِي هَذِهِ اللَّهِ How will Allah get these people up? Wake them up. How? Allah says, فَأَمَاتَهُ اللَّهِ Allah has made them die. 100 years. After 100 years, Allah wakes him up. فَبَعَثَهُ Wakes him up. Then he asks him, كَمْ لَبِثْتَ How long did you sleep? Then Allah quotes, you know what Uzair says? He's saying, مَا لَبِثْتُ يَوْمًا وَبَعْضَ يَوْمًا I have stayed لَبِثْتُ يَوْمًا وَبَعْضَ يَوْمًا One day or half a day, part of a day. Saying, no, you've stayed for 100 years. So these people, when they get up, they will think they've slept only for an hour or so. They would have slept for a long time. And then their entire sequence will start. But now when the sequence is to begin, we have to see the general perception. That individuals now are living into the world of Barzakh. The world of Barzakh is exactly like the world that you and me live in. Only thing, it is dictated not by your wishes and my wishes, as we do in this world. It is dictated by the rulings of God. Because here you can say, hi, I'm morning prayer, I don't want to pray. There when the angels come to beat you, you guys don't beat me. There it is the rulings of God that rules. But it is a world like ours. Even there you have people who are good. And even there you have people who are bad. The bad people will be in a state of punishment. The good people will be in a state of enjoyment. Those people who are in a state of enjoyment recognize each other. And we've got tradition. When people die and when they're taken to Barzakh,
If they are going through the Barzakh, which is Wadi Salam, where good souls are kept, all the good souls over there come at the gate of Barzakh to welcome them. Khushamadid, welcome, we welcome you amongst us. They recognize them, their relatives come around them. So nice to see you. We have been separated for 10 years. How is your children? How are your friends? How is my wife? How are my children? They ask each other, they talk to each other, they interact with each other as we interact amongst ourselves. It is a world by itself. It is a realm by itself. It is a domain by itself. Just as we interact. Only thing here, the rule of God dominates. Here the rule of man dominates. You want to pray, you pray. Don't want to pray, don't pray. There whatever God decides is coming, and we will see some of the things that He decides. So this is the world. But the amazing thing that we need to remember is that we have individuals and relatives of ours who have gone there. And we need to know how they are, because we've got a duty towards them. We need to know how things work over there. One of the things is that they interact with each other, they talk to each other, they meet each other. And at times, God forbid, if the father is in the Wadi Salam, where it is all bounties, whereas the son has died and has gone to Wadi al-Barhut. Wadi al-Barhut is the name of the place where the sinners are kept in Barzakh. Wadi al-Salam is the name of the place where all the good people are kept. If the father goes into Wadi al-Salam and the son is a sinner and goes to Wadi al-Barhut, the father then cries, "Oh, look at my son, he's been punished. How did I tell him? Don't go on the wrong path. Never did he listen. Look where he is right now." So they understand each other. It is not something that is completely oblivious, something like robotic people working. No, people live there, people eat there, people enjoy there, and people face punishment there. But at the same time, it is not only interaction between themselves. At times, interaction takes place not just between themselves. Interaction also takes place between those who are dead and those who are alive. Because at times, those ruh and arwah that are there in Barzakh, whether they are good people or whether they are bad people, are given occasions and permissions by God to go and meet their living relatives. When we have been asked over here, and when we are told over here by our relatives and our elders, on Friday, read Dua-e Kumaila. Fatiha paro tumhara marhoomo mate, recite Fatiha for the marhoomi. It is with a reason. Because on Friday night or the eve of Friday, the permission is given to the arwah to come to their relatives and find out how many of the relatives remember the dead. A person comes to the sixth imam and says, Rabi says, Sa'altuhu anil mayyit yazuru ahlahu. Say a person comes to the sixth imam and asks, a person who dies, does he come back to see his relatives? Imam says, Naam, yes. He says, Fikam. How many times? Every day, once in a week, once in a month, once in a year, once in a decade. He says, Fi Jumu'ah, wa fi Shahr, wa fi Sana, wa ala Qadri Manzilatih. He says, it depends upon the rank of that person who's died. If he's of a very low rank sinner, he'll be given once a year permission to go to meet your relatives. Go, go. Find out if they remember you. If he's of a greater rank, once a month, go. Once a month, go and see your relatives. See what they are doing. The mother is dying, she's worried about her little children. Go, see how they are, once a month. It's saying sometimes every week, Jumu'ah, Friday. If the rank is very high, go on Friday. But when they come, they expect something from us. They don't just come here to see you eating kukubaka. They want those kukubaka, because that's what they need over there. Saying, the whole life I've spent for these children of mine. Some of them very happy when they see. Dua-e Kumail reciting, Ziyarat-e Walid reciting, Ziyarat-e Abul Fazl al-Abbas reciting, Fatiha given. Very happy, mashallah. This is the fruit of my labor in this world. When they go full-handed because of the rewards. Fatiha, that's given to them. Fatiha doesn't mean those sweets that they make, huh? Fatiha means reciting Surah Al-Fatiha. Fatiha doesn't mean gulab jamun that you make and you spread out all over the people. You have to recite Surah Al-Fatiha, then it becomes a Fatiha. Then it goes to them. Haya. At times the soul that comes gets very sad. Because when they come, they find, oh Baba, there's no Dua-e Kumail over here.
There is no Zarat Varasa. What is going on is movies, Andy, HBO, Sylvester Stallone. Nobody is bothered. These Ruh and the Arwah and the fathers and the mothers and cry. The whole life I have spent on these children. Look, 2 months after my death, nobody is even bothered to give me a sabah. They go crying and complaining to God, God, look at my children. The whole of my life I have earned halal, haram, irrespective of whatever it is. Everything I've done, all the punishment that I am facing, they're enjoying. Not even one fatiha coming to me. So at times the interaction is between the living, between the dead, the ruh coming to meet the relatives. But most of the time, the faces are blocked. They can't talk. They just come, see, either get happy or cry and go. They can't talk. But certain times, because of their rank is higher, we find instances when these people in the Ruh Arwah, these souls in Barzakh, can come and communicate with the living in the dreams. People come and talk, and there have been so many instances of ulama who have been very good, mujtahideen we're talking about, been very good friends, and they establish a bond. When I die, either one of us dies, he has to come in the dream and tell us what has happened to him at the time of death. And they come and they talk in the dreams. And even now, there are certain a'mal that take place. You can do it, I can do it. Whereby if you do those a'mal, you can see your dead relatives, talk to them, see how is their state. Your grandfather, your father, relatives have died, mother has died, you want to know what situation. There are certain a'mal, do it, you will see them in the dreams, you'll be able to talk to them if God permits. If God permits. But at times what happens is that we are under a wrong impression. We feel that the azab only begins when a person is put into the grave. At times the azab begins before the person is put into the grave. Before the chance of any sort of interaction, even going into barzakh and meeting those relatives. Look at this incident. The body is not buried and you will find the azab started. Muhaddith al-Qummi. You know this book, Mafatih al-Sinan? Sheikh Abbas Qummi, very great scholar. One of his titles is Sheikh Muhaddith al-Qummi. He's famously and popularly known as Muhaddith al-Qummi. Again, this man, very lofty in rank. It's a very different, very interesting story as to why this Mafatih al-Jinan that is there in everybody's house. Second book after Quran that is there in every Shia's house will be Mafatih al-Jinan. You may not have Nahjul Balagha in the house. You may not have Sahifa al-Sajjatiyah in your house. But you will have Mafatih al-Jinan after Quran. If you pick up Mafatih al-Jinan, there are numerous books of dua in our Islamic, in the Shia history. Sayyidina Qaus has written, Iqbal has written, Qutb has written, XYZ. And this Mafatih al-Jinan is not the most comprehensive book and not the most widely expansive book as far as du'as are concerned. So many du'as are not there, which are there in other books. But still you will find that this is one of the most popular du'a books among the Shias. You go for ziyarat, you will not take the Quran, but you will take Mafatih al-Jinan. Why? There is a reason. Because of a certain sacrifice, similar to Sayyid Mahdi Baharul Uloom, he becomes Baharul Uloom. Same thing. Sheikh Abbas al-Qummi sacrifices, and God says, because of this sacrifice, I'm going to make sure your book is there in every Shia's house. But that's a different history about the ulama. The ulama have a different history. When we are talking, we will discuss some of the great ulamas, because we don't have time. But maslo ye hai ki Sheikh Abbas al-Qummi bayan kare the. Ek waqt, fast, jaldi jaldi apne nikalu se, ghani baat karni. Sheikh Abbas Qummi kiye the ek waqt hu najaf mein badhta tha pachi kom aaya wa kidu wadi salama salam dharwa mate gayo marhumin ne to jevi rite hu andar aayi hu ane salam dharto hato thodu maghrib nu time hatu ki ek martaba jethe mara kaan ma chillam chillam pukar ni aavaaz shouting and shrieking ane mane em lagyu ki aavaaz evi hati કે જેવી રીતે એક કેમલ એક ઊંટ અરબમાં જે છે ઊંટને આઈડેન્ટિફાય કરવા માટે એને બ્રાન્ડ કરવામાં આવે. બ્રાન્ડ એટલે શું કે એક લોહાનું કઈ નિશાની હોય એને ગરમ કરે અને પછી ઊંટના પુષ્ટ ઉપર યા પેટ ઉપર લગાડે તો ખબર પડે હા આ ઊંટ મારો છે. કારણ કે આ નિશાની મારી છે. ઇટ વુડ બ્રાન્ડ. આ જયારે ગરમ ગરમ બ્રાન્ડ અને મોલ્ડ જયારે બોડી ઉપર પડે તો ઇટ ઇઝ ગેટિંગ બર્ન, તો બહુ ચિલ્લાવે. શેખ અબ્બાસ તુમી કહે છે, મને એવી આવાજ આવી કે મને લાગ્યું કે શુતર અને કેમલ ને કોઈ બ્રાન્ડ કરે છે. અને આવાજ એટલી સંગીન અને એટલી દર્દનાક હતી કે મને લાગ્યું પૂરું નજર વાલી સલામતી હડે છે. તો હું મારી જ્યારે મૂક્યો કે હું ભાગીને જોઉં કોણ તકલીફમાં છે, ક્યાં છે, તો બચાવો એને. કીધું હું જાઉં છું જ્યાં આવાજ આવે છે, મને કોઈ ઊંટ દેખાતો નથી, પણ હું જોઉં છું કે જે ચિલ્લાય છે એક જનાજો પડ્યો છે તાજો, અને બાજુમાં જે છે એના આજુબાજુમાં કબ્રસ્તાના જે આમિલો હતા એ કબર ખોદે છે, અને એના બાજુમાં જે લાશ પડી છે, કારણ કે તાજી લાશ હતી, કબર ખોદે છે કે આ લાશ ની અંદર મૂકે. આ બધા માણસ કબર ખોદે છે, કઈ ભાન નથી કે શું થાય છે, પણ હું જોઉં છું કે આ માણસ ચિલ્લમ ચિલ્લી કરે છે, કારણ કે એની ઉપર મલાઈકા અઝાબ ચાલુ થઈ ગયા છે અઝાબ કરવામાં. હું જોઈને દંગ રહી ગયો. એક તરફ જનાઝાને જોઉં છું, ચિલ્લાવે છે મને બચાવો મને બચાવો, પણ બચાય કોણ અઝાબે, ફરિશ્તાના અઝાબથી. ઓલી તરફ હું જોઉં છું કે ફક્ત હું જ સાંભળું છું, બીજા કોઈ નથી સાંભળતા. તો જોઉં કે જે માણસ કબર ખોદે છે, આરામથી ખોદે છે, ગ્રાફિલ કઈ ખબર જ નથી, ભાન નથી, કારણ કે ગઈબ છે. બધા સામે જાહેર નહીં થઈ શકે, બધા સામે ખુલ્લું નહીં થઈ શકે. તો ક્યારેક ક્યારેક એવું નથી કે ફક્ત કબ્રસ્તાનમાં તમે નાખાયના પછી અઝાબ સ્ટાર્ટ થઈ જાય છે. આપણી પાસે કેટલી હદીસો છે કે જે ગુનેગાર માણસ જયારે મળે છે તો આપણને લાગે છે કે મરી ગયો છે. આપણે એને જયારે ગુસલ દેવા માટે ગુસલખાનામાં લઈ જાય છે, અને આપણે જે ઠંડુ પાણી ત્રણ ગુસલ આપવા માટે પાણી નાખે છે, નોર્મલી આપણે લૂક વોર્મ રાખીએ, નોર્મલી થોડું ઠંડુ રાખ્યા કરતો ગરમ ટાઈમ હોય તો વિન્ટર સમરનું, આપણા માટે ઠંડુ પાણી છે. રિવાયત કે છે આના માટે ઠંડુ પાણી નથી, બોઇલિંગ વોટર છે, ઉકળતો હોવો પાણી છે. એ ચિલ્લાવે છે પણ આપણે સાંભળી શકતા નથી. રિવાજ બતાવે છે ગુસલ પછી આપણને લાગે છે કે આપણે એની ઉપર કફન નાખે છે, વ્હાઇટ કપડો છે, પણ એના માટે કાપડો નથી, એ કફન આગનો કફન કપડો છે. મોકો મળશે તો આપણે એક રિવાજ બયાન કરી શબે આશુરમાં, અગર મોકો બન્યો. જયારે આપણે તાબૂતમાં નાખીએ છીએ કબ્રસ્તાન લઈ જવા માટે, આપણને લાગે છે તાબૂત લાકડાનું છે, એ લાકડાનું નથી હોતું. એના માટે રિવાયત કે છે એના માટે આજનું તાબૂત છે, ચિલ્લાય છે, પણ આપણે સાંભળી શકતા નથી. રિવાયત કે છે બીજી રિવાયત કે અગર તો આ બધી વસ્તુ કે જયારે માણસ ગુસલ આપે છે, આપણી પાસે ગુસલ અને કફન કમિટી છે, ખુદા સલામત રાખે આ બધાને કે વોલન્ટિયર કરે છે, પણ આ ગુસલ આપવા વાળા અગર તો એક લાશ ને લઈ જાય અને ગુસલ નાખે પાણી નાખે અને જે આવાજ કરે ચિલ્લાય છે રોવે રડે છે પુકારે છે મદદ માટે, કે તે રિવાયત કે છે અગર જે માણસ ગુસલ વર્ષોથી આપતો હોય અને એક વખત ખુદા ગૈબના પડદા ખોલી નાખે અને એને સંભળાવે કે જયારે ગુસલ આપે છે આ જનાજો કેટલો રડે છે, તો રિવાયત કે છે આ માણસ જિંદગીભર બીજા કોઈને ગુસલ નહીં આપે, બીજા કોઈને ગુસલ નહીં આપે. પણ આ જ ખુદાની રહેમત છે, ઉમરે ગઈબ જાહેર નથી કરતો, પણ આ વસ્તુ થઈ ગઈ અઝાબની. ચાલો આપણે ફરીથી આવે બરઝખમાં, કે બરઝખનું ઇન્ટરેક્શન થાય છે. ક્યારેક ક્યારેક ઇન્ટરેક્શન ફક્ત રૂ આવે છે વાત નથી કરતી, ક્યારેક ક્યારેક રૂ આવે છે સપનામાં વાત કરે છે, સ્લીપમાં વાત કરે છે. સલમાન ફાર્સ અજીબ માણસ, અને એટલું મન થાય આપણને કે આ બધી વસ્તુ બયાન કરવાની, પણ વગર પીક છે આની બધી વસ્તુ બયાન કરવા જાય સલમાનની આ ફઝીલત આપણો ટાઈમ નીકળી જશે. સલમાન એક વખત કબ્રસ્તાનમાં જાય છે, કબ્રસ્તાનના પાસ થતા હતા, જુમાનો દિવસ હતો, જેવી રીતે પાસ થાય છે કે સલામ અલેકુમ યા અહલે દિયાર, એ કબરના મુર્દાઓ મારો સલામ તમામ તમને. પછી કે હાલ અલંતુમ અન યોમ જુમાતુન, કે તમે જાણો છો આજ જુમા છે, એને કાલે રાત ઇન્શાલ્લાહ તમારી ફાઇન ગુજરી હશે, તમારા રિશ્તેદારો તમને સવાબ મોકલાવ્યા હશે. આ કહીને સલમાન નીકળી જાય છે, ઘરે આવે છે, દિવસ ગુજરી જાય છે, સૂઈ જાય છે, સૂએ છે, ઊંઘમાં કોઈ માણસ આવે છે એમની પાસે. સલમાન વાલેકે સલામ, ભાઈ તું કોણ છે? સલમાન તમે તો આવે ને સવારના કબ્રસ્તાનમાં, તમે સલામ કર્યા, હું જવાબ આપવા માટે આવ્યો છું. તમે સલામ મને કહ્યા, હું જવાબ આપું છું, અને તમને કહું છું કે તમે જે કીધા હું બરોબર સાંભળ્યો. તમે કીધા આયા તમને ખબર છે આજે જુમા છે, એ સલમાન મને બહુ જ ખબર છે કે આજે જુમા છે. આજ અને બરઝખમાં અમે એવી એવી વસ્તુ સમજી શક્યા છે કે તમે દુનિયામાં નથી સમજી શક્યા. કીધું કેવી રીતે? કીધું મને ખબર છે આજે જુમા છે, પણ તને ખબર નહીં હોય, પણ તને ખબર નહીં હોય કે જુમાના દિવસે આજે પરંદગાન અને બર્ડ આસમાનમાં ફરે છે એ ફ્રાઈડે નો ઝિકર શું હોય છે? સલમાન કે નહીં મને નથી ખબર. શું છે ઝિકર? કે જે ફ્રાઈડે ના દિવસે કીધું જો ઝિકર હોય છે. કીધું મને સંભળાવો શું ઝિકર કરે છે આ પરિંદાઓ, હું તો નથી સાંભળી શકતો. કીધું એ જ તો પ્રોબ્લેમ છે, દુનિયામાં તમે નથી સાંભળી શકતા, પણ કબ્રસ્તાનમાં બરઝખમાં અમે સાંભળી શકે છે. ફ્રાઈડે ના એક એક પરિંદો જે ઉડે છે કે છે સુબ્બુહુમ ઉદ્દુસુ રબ્બુલ મલાઇકત વરૂહ. આ તસ્બી છે, તમે સાંભળી શકતા નથી, અમે સાંભળે છે. બા હું ને કઈક છે, અને આ તસ્બીથી કુરાનથી સાબિત છે કે બધી વસ્તુ જે છે તસ્બી કરે છે ખુદાની. ઇન મિન શયઇન ઇલ્લા યુસબ્બિહુલ્લાહ બિહમ્દિ. કોઈ વસ્તુ દુનિયામાં નથી, કાયનાતમાં નથી કે ખુદાની તસ્બી નથી કરતું, બધી કરે છે. આપણે નથી સમજી શકતા કારણ કે આપણા પડદા, આપણા કાન ઉપર, આપણા આંખ ઉપર બધા પડદા છે ટાઈપના. પણ સલમાનની વાત પતી ગઈ, કારણ કે માણસો આપણે આપણે જોવું છે કે કેવી રિલેશન છે બરઝખ વાળાઓને આપણા સાથે. કારણ કે આપણા પણ આપણા મગમો છે, આપણને ખબર પડવી છે કે કેવી રીતે આપણે ઇન્ટરેક્ટ કરી શકીએ. તો ક્યારેક ક્યારે આવીને જે છે ખાબમાં વાત કરે છે. પણ અગર કોઈ મરવા વાળો એનું રેન્ક, એનો મરતબો બહુ જ ઊંચો હોય, એનું મરતબો બહુ જ ઊંચો હોય, તો પછી એને વાસ્તાની જરૂરત પડતી નથી, ખ્વાબની જરૂરત પડતી નથી, સપનાઓની જરૂરત પડતી નથી. ડાયરેક્ટ વાત કરી શકે છે, ડાયરેક્ટ વાત કરી શકે છે. અને હું તમને એક બહુ જ નજીકની વાત કહું, વધારે દૂર નથી, ઇમામના જમાનાની વાત નથી કરું. અને એવી જગ્યા કે ઘણા બધા માણસો આપણા જઈ આવ્યા છે, આપણે ખૂન તો ગયા છે કે નહીં, ખુદા જે પણ ગયા છે એની ત્યારે કબૂલ કરે, જે નહીં ગયા છે ખુદા ઇમામ હુસેનના સત્યમાં બધાને મોકલાવે. ઇમામ તમે જયારે બીબી માસુમાના હરમમાં જાઓ, ત્યાં બે શક્યત, એક શક્યત આજના દોરમાં છે, એક શક્યત 300-400 વર્ષની પાસે, એક શક્યત આટલો બેસે ઓલમા છે, શેખ હુમૈન છે, ઓલમા અહીંયા બેસેલા છે, જે પણ કુમમાં છે તસ્દીક કરશે. મારૂફ વસ્તુ છે, મારૂફ વાત છે. જયારે આયતુલ્લાહ બેહજત બીબી માસુમાના હરમમાં, અલેહસલામના હરમમાં જાય છે સલામ કરવા માટે, ત્યાં કોઈને તમે આગા બેહજતના શાગીર્દ હોય ને પૂછજો, હું પૂછ્યો છું, હું વાત કહી રહ્યો છું કે જયારે આગા જાય છે અને કહે છે અસલામ અલૈકી યા બિન્ત રસૂલિલ્લાહ, ત્યાંથી જવાબ આવે છે વાલેકસલામ. અને હઝરત સાંભળે છે. તમે આગળ જો આગાનું બરનામું અને પ્રોગ્રામ જો, એવરી ડે જ્યાં સુધી હું હતો 7 વાગે એન્ટ્રી થાય હરમ નમાજ સુબહ પછી, એટલે માણસ કે શરદીમાં ગરમીમાં તમે કેમ જાઓ છો? કીધું ઓલો સલામ વાલેકુમ સલામ સાંભળવા માટે જાઉં છું, ઘરે બેસીને તો નહીં આવે, મને ક્યાં જવું પડે? ત્યાંથી જવાબ આવે છે. આ એક બીજી શખ્સિયત, બહુ જ મારું શખ્સિયત, મુલ્લા સદરા સદરોય મુતઅલ્લિહીન. 400 વર્ષમાં, આ લાસ્ટ 400 વર્ષમાં વેસ્ટર્ન સ્કોલર્સ, સુન્ની સ્કોલર્સ, શિયા સ્કોલર્સ યુનેનિમસ બધા એકમત છે કે સૌથી મોટો ફિલસૂફ આ લાસ્ટ 400 વર્ષમાં જે આલમે ઇસ્લામ, આલમે તશયુ ના, આલમે ઇસ્લામમાં જે ગુજર્યા છે મુલ્લા સદરા. નામ સદરુદ્દીન મોહમ્મદ ઇબ્ને ઇબ્રાહીમ ઇબ્ને યહયા અશ-શિરાઝી, શિરાઝના રહેવાવાળા. બુક લખ્યા છે કે હાઈટ ઓફ ફિલોસોફી. કોઈને ફિલસૂફમાં, ફલસફામાં કોઈને એક્સપર્ટ થવું હોય, જ્યાં સુધી એમની બુક તમે નહીં વાંચો એક્સપર્ટ નહીં બની શકો. અલ હિકમતુલ મુતઆલિયા લિલ અસફાર અલ અકલિયત અલ અરબઅ, જેને મારૂફ અસફાર કહેવામાં આવે છે. અજી ક્લાસિકલ ફિલોસોફી ને ઇસ્લામિક ફિલોસોફી સાથે કેવી રીતે મર્જ કર્યા છે અને એવા કોન્સેપ્ટ પેદા કર્યા છે કે બધા ક્લાસિકલ વેસ્ટર્ન ઇસ્લામિક સ્કોલર્સ કહે છે ધ ગ્રેટેસ્ટ ફિલોસોફર ઇન ધ લાસ્ટ 400 યર્સ. મુલ્લા સદરા કે અને ફકત ફિલોસોફર નહોતા, ફકત ફિલસૂફ નહોતા, આરે પતા પોતાના મુકદ્દમામાં, અસફારના મુકદ્દમામાં, ઇન્ટ્રોડક્શનમાં લખે છે. શું લખે છે? લખે છે કે જ્યારે હું
કોઈ ઇલમી બહેસ આવે અને હું અટકી જાઉં, સમજમાં નહીં આવે મને કે એનું હલ શું છે, તો સૌથી પહેલો હું કામ કરું કે વધારે મુતાલો કરું, આ બુક કાઢું, ઓલી બુક કાઢું, આ બુક કાઢું, આ બુક કાઢું. પણ છતાં વધારે સ્ટડી કરવા છતાં મસાલો હલ નહીં થાય અને સોલ્યુશનનો આન્સર નહીં મળે, તો પછી હું ઇબાદત કરવા બેસી જાઉં. કારણ કે ઇલ્મ જે છે એ વાંચવાથી નથી આવતો. કુરાન કહે છે વત્તકુલ્લાહ યુઅલ્લિમકુમુલ્લાહ, ખુદાનો તકવા ઇખ્તિયાર કરો, ખુદા તમને ઇલ્મ આપશે. ઇલ્મ બુકથી નથી આવતું. અને એનું સબબ તમને એક લોજિકલ રીઝન બતાડું. જે પણ કુમમાં ગયા હશો અને મસ્જિદે આઝમમાં ગયા હશો, તમે જોશો હજારોની તાદાદમાં માણસો દરસે ખારિજ ભણે છે. દેટ મીન્સ દરસે ખારિજ લાસ્ટ સ્ટેપ છે મુસ્તહિદ બનવા માટે. પણ જ્યારે ભણતા ભણતા તમે જોશો કે આ હજારોમાંથી ફક્ત 3 યા 4 મરજા બને છે. બધા એક જ ક્લાસમાં ગયા છે, બધા 15, 20, 25, 30 વર્ષ ભણ્યા છે, પણ 4 યા 5 ઉભીને મરજા થાય છે. કેમ? વત્તકુલ્લાહ યુઅલ્લિમકુમુલ્લાહ, તકવા રાખો, ખુદા તમને શીખવાડશે, ઇલ્મ આપશે. ઇલ્મ નૂર છે, બુકમાંથી નહીં મળે. સદરુલ મુતાઅહિલ મુતાઅલ્લિહીન કહે છે, મુલ્લા સદરા કહે છે, જ્યારે હું અટકી જાઉં અને મારા ભણવાથી પણ મસાલો હલ નહીં થાય, હું ઇબાદત કરવા બેસી જાઉં. ઝિયારત જામી, ઝિયારત આશુરા, સલાતુલ્લૈલ, ફલાં ફલાં. જયારે મસાલો અને હલ થઈ જાય, હલ થઈ જાય, પણ ક્યારે એવો પેચીનો મસલો આવી જાય કે હું સ્ટડી કરું હલ નહીં થાય, ઇબાદત કરું હલ નહીં થાય, ઇબાદત કરું તો પણ હલ નહીં થાય, હું માયુસ થઈ જાઉં, પછી હું મારી ભૂખ ઉપાડું અને શિરાજથી નીકળું. ક્યાં આવવા માટે? કુંભ આવવા માટે. કુંભમાં ક્યાં? પિક્ચરમાં નહીં, આરામે બીજીમાં શું આવું? મને જયારે પ્રોબ્લેમ આવે અને એવું હોય કે મારા ભણવાથી પણ હલ નહીં થાય, ઇબાદતથી પણ હલ નહીં થાય, તો હું બુક લઈને આવું, બે નાનું હરણ બીજી માસુમાના હરણ પાસે બેસી જાઉં, ઝરી પાસે, અને પછી બીબીને પૂછું, બીબી આનું હલ શું છે? મુલ્લા સદરા કે છે અંદરથી અવાજ આવે અને મારો મસલો હલ કરે. ડાયરેક્ટ વાત કરે, બરઝખથી વાત કરે ડાયરેક્ટ. પણ ક્યારે ક્યારે એવું થઈ જાય છે કે મરહલો ખુદાના ઇનાયતથી અને ખુદાના પરમિશનથી. આપણે દુનિયામાં જીવતા છે, આલમે માદ્દીમાં છે, આપણા મરહુમીન બરઝખમાં છે કે આલમે માદ્દી નથી. એ આવે છે આપણી પાસે મળવા, એક વાત. એ આવે છે, વાત નથી કરી શકતા, ક્યારેક ક્યારે વાત કરે છે સપનામાં, બીજી વાત. ક્યારેક ક્યારે એવી હાલત થઈ જાય છે કે સપનાની જરૂરત નથી પડતી, ડાયરેક્ટ વાત કરે છે, ત્રીજી વાત. ક્યારેક ક્યારે એવું થાય છે કે ખુદા પોતાના ગૈબ ક્યારેક ક્યારે સારા માણસોને જાહેર કરવા માટે, ઈમાનની તકવિયત માટે, શકને દૂર કરવા માટે, હકમાનિયતને સાબિત કરવા માટે બધા ગૈબના પડદા હટાવે છે. તો અત્યારે એવું થાય છે કે બરઝખમાંથી રૂહ નથી આવતી, બરઝખની રૂહ માણસને દુનિયાથી બોલાવે છે. સાંભળો આ વાક્ય. આમ તૌર પર તમે આ વાક્યને કબૂલ નહીં કરો, પણ જે માણસ નકલ કરે છે મજબૂર થઈ જાય છે આપણે કે નકલ માને. કોણ? મુલ્લા અહેમદ નરાકી. આ નરાકી ફેમિલી પહેલા જ મસ્જિદમાં વાત કરી. મોહમ્મદ મહદી નરાકી કે બાપ છે, જાને ઉસ્તાદાને લખ્યા છે. બેટા મોહમ્મદ અહેમદ નરાકી કે મહેરાજ ઉસ્તાદાને લખ્યા છે. અહેમદ નરાકી જે બેટો છે અને મોહમ્મદ મહદી નરાકી જે બાપ છે, તમે જોશો પૂરા ઇસ્લામિક હિસ્ટ્રીમાં બહુ જ ઓછા એવા જોઈનિંગ કપલ મળશે કે બાપ પણ અઝીમ શાન મરજા અને મુજ્તહિદ અને આલિમ, બેટો પણ અને બાપ ફેર તો બેટો સવાલ, બહુ જ ઓછા. આ બે ફાધર અને મધર એક એવા રેર ઇન્સ્ટન્સ. અહેમદ નરાકી, મુલ્લા અહેમદ નરાકી પોતાની એક કિતાબ છે અલ ખઝાઇન, એમાં આ વાક્યો નકલ કરે. જ્યારે મુલ્લા અહેમદ નરાકી નકલ કરે તો આપણને કબૂલ કરી દે કે મારા એક દોસ્તાર
નકલ કરે. આ વાક્ય શું દોસ્તાર કહે છે કે તે જવાનીના આલમમાં, હું જયારે જવાન હતો તું મારા ફાધર સાથે એક વખત ઈદ નો ટાઈમ હતો ઇસ્ફહાનમાં રહેતા હતા ઇસ્ફહાનમાં જયારે રહેતા. મુશ્તાકભાઈ, વેર ઇઝ મુશ્તાકભાઈ? હાય, આઈ વોન્ટેડ ટુ અપોલોજાઇઝ, બટ એની
કે છે કે જયારે ઇસ્ફહાનમાં હતા, ઈદ ની વાત હતી, ઈદ નવરોઝ, તો આ અહમદ મેરાકી ના દોસ્ત કહે છે, નરેશ કરે છે કે હું જવાન હતો, મારી સાથે મારા ફાધર હતા, ઈદ નવરોઝ હતો, જે ઈરાન થી વાકેફ છે ખબર છે, ઈદ નવરોઝ વન ઓફ ધ બિગેસ્ટ ઈદ ઈરાનમાં છે. કીધું અમે જે છે બાઝદીદ અને બાઝદીદ મળવા માટે રિલેટિવ્સ ને જતા હતા દોસ્તાર. એક વખત અમે સોચ્યા સવારના બપોરના ટાણે કે ચાલો આપણે એક દોસ્તારને મળવા જાય, પણ એ બહુ દૂર રહેતો હતો ઇસ્ફહાનમાં, તખ્તે ફુલાદ પાસે. હમણાં ટાઈમ નથી કે હું તખ્તે ફુલાદના બારામાં વાત કરું, પણ ઇન્શાલા કાલે યા આવતી યા તો પરમ દિવસે તમારી સાથે વાત કરીશ. તખ્તે ફુલાદ ઇસ્ફહાનનું એક કબ્રસ્તાન છે કે જે ઇસ્ફહાન શહેર થોડું બહાર છે. કીધું એકદમ સરહદ ઉપર રહેતો હતો, અમે એને મળવા ગયા. અમે જયારે લાંબુ સફર અમારા ઘરથી એના ઘર સુધી, પણ જેવી રીતે એના ઘરમાં ગયા, દક્કુર બાપ કહ્યા મળવું છે, ઘરે નથી. હાય, આટલું લાંબુ સફર કરીને આવ્યા છે, જેને મળવા માટે આવ્યા છે નથી. હું ફાધર સાથે કીધું શું કરું, તો એ હતા, એના ફાધર હતા અને બીજા દોસ્તાર હતા સાથે. કીધું શું કરશું, તો આટલું લાંબુ રસ્તા સફર કરીને આવ્યા છે, ફરીથી ક્યાં જવાના? ચાલો એક કામ કરીએ, આપણે કબ્રસ્તાનમાં જાય, થોડું ઝિયારત પડી લઈએ, થોડું આરામ કરે, પછી આપણે રવાના થઈ જાય ઘર પેડા ભેગા. કીધું હા, કબ્રસ્તાનમાં બેસ્યા, થોડા કઈ જમવાનું હતું, જમતા હતા. તો હર ગ્રુપમાં તમને ખબર છે કોઈ માણસ હોય કે જે બહુ મજાક કરે, સુખીલા હોય મજાક કરવા વાળા, તો બેસેલા હતા ત્યાં. તો એક માણસ મસ્તી મસ્તીમાં ખાતો હતો, એક કબર તરફ ઇશારો કર્યો, એ કબરના મુર્દા, આજે ઈદ છે, અમે અહીંયા આવ્યા છે દૂર, જેને મળવા આવ્યા છે એ તો અમારી પધિરાઈ નહીં કર્યો, આયા તું અમારી પધિરાઈ નહીં કરે. તો માણસ કીધે બાબા શું મસ્તી કરે છે? આ જુમલા અદા થયા કે આ માણસ નકલ કરે છે, કબર થી આવાજ આવ્યું, હાય હું તમારી પધિરાઈ કરીશ, નેક્સ્ટ ટ્યુઝડે આજ કાલે મારી પાસે આવી ગયું. અગર હું જાઉં ચુંગાનીમાં અને મારા દાદાના કબર પાસે જાઉં, દાદા બહુ યાદ આવે છે, હાયા બેટા આવતીકાલે આવી જશે, એનો મતલબ શું? પતી ગયું ટાઈમ. અને બોલાવે છે આ બધા જેવી રીતે સાંભળ્યા, પધીરાય પધીરાય બધું હોશ હવાસ ઠીકાને આવી ગયા. અરે બાબા, એક અઠવાડિયામાં આવતા દિવસે ફિનિશ, આપણું કામ ખતમ, પછી શું? બધી ટીવી બીવી બધું બંધ, બધી મુસલ્લા જેટલા મુસલ્લા તો બહાર કાઢ્યા, નમાઝ ઉપર નમાઝ, રોજા ઉપર રોજા. એક દિવસ બે દિવસ, કારણ કે ટ્યુઝડે ની વાત હતી, અને એ કીધું આવતા ટ્યુઝડે તમને મારી પાસે મહેમાની, કીધું મહેમાની એટલે મુર્દો બોલાવે એટલે શું, એને આવી જાઓ રે, આપણી સાથે રહેવાનું, ખતમ તમારો ટાઈમ દુનિયામાં, ખરા? કીધું મન ટ્યુઝડે ગુજર્યો, વેડનેસડે ગુજર્યો, ઘરમાં બધું બંધ, બહાર જવાનું, પિક્ચર, મ્યુઝિક, તસ્બીહાતમાં સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ, સલાત આ તે બધા, એક એક કુરાન તિલાવત, કુરાન બધા રોકતા હતા, કોઈ નમાઝ પડે છે, કોઈ કુરાન પડે છે, કોઈ શું કરે છે, કોઈ વિલ લખે છે. જેવી રીતે દિવસ વધતા ગયા, વેડનેસડે, થર્સડે, ફ્રાઈડે, પોતે જોયે છે કઈ મરીઝ મરીઝ થતો નથી થયો, કારણ કે મરીઝ થતો મારે પોતે કઈ આસાર નથી. પોતાના ગુલામો એકતા એક ઘર થી બીજા ઘરમાં, તમે લોકો ઠીક છો? આપ જેટલું ઠીક છે, કઈ પ્રોબ્લેમ નથી. ઓલા બીજાને મોકલાવે, તું મરતો તો નથી? બોલતે નહીં, બધા બરાબર, ફાઇન, બધું છે. માના દિવસો ગુજરાતા ગયા, મંડે આવ્યું, બધું આજે આજ તો ના થાય, ખરા? બધાને ખુદા પછી કરી નાખ્યું, બાયડી બચ્ચાઓને પ્લીઝ ભૂલતા નહીં, અમારા જાવા પહેલા જાવ, પછી તાબડતોડ લગ્ન નહીં કરી લેતા, માના થોડું યાદ રાખજો અમને. મજાક કરું છું, પણ આજ વાત છે જયારે ઇમામ અલી ઇસ્લામ સિસ્ટીમ થી આવતા હતા, આજ ખબર આવી પા ખબર વાળા આપ શું ક્યારે આપણે વાત કરશું. કીધું ટ્યુઝડે આવ્યું, ફરીથી ગુલામ ભાગે છે, જરા પૂછી આવો મારો ફ્રેન્ડ ઠીક છે કે નહીં? નહીં, બિલકુલ બરાબર છે, બીજાને પૂછો, એકદમ હેટી હપ્તા કરતા છે. જયારે બપોર થઈ ટ્યુઝડે ની, કીધું કોઈ મરવાનો આસાર નથી આવતું, બધા જમાથી. કીધું આપણે જઈને જોઈએ તો ખરા શું છે? અમને તો લાગ્યું આપણે મરી જવાના. ત્યાં ગયા કબર પાસે, કોઈની હિંમત નહીં થાય બોલવાની, એટલે બોલવાનું છે તો પકડી લેશે. અચ્છા, એક માણસ આગળ વધ્યો, કીધું યાર આ દેવા ખબર, તું અમને વાદો કર્યો પધિરાઈને એન્ટરટેન કરવા માટે, અમે આવ્યા છે, નથી પધિરાઈ કરવી? કીધું જેવી રીતે આ કીધું, આવાજ આવ્યો, હું વેટ કરું છું કબર ફાટે. કબર ફાટી અને અચાનક જે છે એમને લાગ્યું કે ધે આર ઇન અ ડિફરન્ટ વર્લ્ડ. અચાનક જોયે છે કબ્રસ્તાન ક્યાં, તૂટી ફૂટી ઇમારતો ક્યાં, કબર ક્યાં, અંધારો ક્યાં. અચાનક જોયે છે એક એવી જગ્યામાં કે ગાર્ડનમાં પોતાને પાસે ગાર્ડન, અરે લાંબુ મોટું ગાર્ડન, જ્યાં જો તમે પહાડો અને દર, જ્યાં જો તમે ત્યાં નદીઓ અને બર્ડ, એનિમલ્સ, બ્યુટિફુલ સિંગિંગ બર્ડ, ફળ ઉપર તમે સ્ત્રી ઉપર જો તો એક થી એક ફળ, હવા જે ચાલે જેવી રીતે એ છે. ક્યાં બીજા આપણે રાસ્તો હતો, ચલો આપણે ચાલતા જાય. બધા દંગ, અચાનક કબરમાંથી જોઈએ છે સારી હવા, દરખત, એ બીચ રિસોર્ટ જેવું લાગે. ચાલતા ગયા, ચાલતા ગયા, જોયું આગળ એક બહુ જ બડો મહેલ છે, મોટો મહેલ, યાકૂત, મરજાન, લુલુ, ડાયમંડ, અલ્માસી. ક્યાં આપણે આવી ગયા? અહીંયા અંદર જાય છે, જોઈ છે એક માણસ બેસેલો છે, તખ્ત ઉપર બેસેલો છે. જેવી રીતે એને જોયો, રૂપાળો માણસ, રૂપાળો માણસ, ફેર, બ્યુટિફુલ ક્લોથ, માથા ઉપર તાજ. જેવી રીતે એને જોયો, ઉઠી ગયો, કેમ તમે લેટ કર્યા? હું તો તમને ક્યાંથી વાટ જોઉં છું, તમને શું ખબર હતી આવવા માટે વાટ જોઉં છું? પેલા ખબર હોય તો સવારની નમાઝ પછી જ આવી જાય. બધું આવો તમે બોલાવ્યા, બધું આપણે પેલા જમી લે, તમે થાકીને આવ્યા છો. બધું અમે જમવા માટે બેસ્યા તો એક એક અનવા જે લઝીઝ ગઝાનું હતું, એ જ આમ જે આપણે ઉપર ખાતા હતા દુનિયામાં, આ આમ એક જ અલગ, બિલકુલ અલગ ટેસ્ટ જેવું કે કઈ કહી જ નહીં શકો તમે. એક એક ગઝા જે તમે ખાઓ, તમે ખાતા જાઓ, મન થાય ખાવાનું, પેટ નહીં ભરે. દુનિયામાં શું થાય છે, તમારી પાસે અગર જો તમારી પાસે કઈ આવે કુકુ આવે ખાવા માટે, તો તમે થોડું ખાવ પછી પેટ ભરાઈ જાય. કીધું જ્યાં એટલો લઝીઝ કે તમે ખાતા જાઓ અને ઇશ્તહાર રહેતો રહીએ, તમને ખાવું પણ માંગે, તમે ઈચ્છા થાય પણ પેટ નહીં ભરે. અને ખાતા જાઓ, તમે ખાતા જાઓ, પહેલે એપેટાઇઝર્સ આવ્યું, પછી કોર્સ આવ્યું, પછી ડિઝર્ટ આવ્યું, પછી આઈસ્ક્રીમ આવ્યા, હાથ આ ગયા, આપણે ચેક કરતા ગયા, ખોજાવ છે મામા કાઓ કાજી, અલહમદુલિલ્લાહ, ખુદાનો શુક્ર, સલામત રાખી માણસો ને જે કોન્ટ્રીબ્યુટ કરે છે, નિયાસ પણ છે. બધું પચી ગયું, બધું હજી કઈ વાત છે? કે મેઇન વાત તો હમણાં અહીંયા છે. બધું શું છે? કીધું આ ક્યાં છે, આપણે અમે આવ્યા છીએ, તમે કોણ છો? કીધું આ બરઝખ છે. કીધું આ બરઝખ છે, પણ અમે તો કહેવામાં આવ્યું બરઝખ આવું છે તેવું છે, આ પણ તું કોણ છે? કીધું મને નહીં ઓળખ્યા. કીધું નહીં, અરે તમારા બાજુવાળા ગલીમાં જે કસાબની દુકાન હતી, હું કસાબ. અરે બધું કસાબ, એ કાળો હતો, વાળ કેવા હતા, બદબૂદાર હતો, ગોશની વાત આવતી હતી. તમે આવી રીતે સોનાના લિબાસ, તાજ, ફેસ તમે જો, આ કેવી રીતે થયું? કીધું ખુદાની નેહમત છે, ખુદાની રહેમત છે. કીધું કેવી રીતે? કીધું ખુદા મારા ઉપર મહેરબાન થઈ ગયો, મને આપ્યો. બધું કોઈ કારણ તો હશે? બે કારણ છે આ બધું વાત આના માટે. કીધું બે કારણ માટે મને ખુદાએ આ નિયમત આપી, કારણ કે મારામાં બે સિફત હતી. એક સિફત એ કે હું ક્યારે પણ મારું ગોશ વેચું, ક્યારે પણ કમ પુરુષ નહીં કરું, વધારે જ આપું, ઓછું નહીં આપું, કચરા નહીં મૂકું અંદર, દૂધમાં પાણી નહીં બનાવું, જે હોય એ જ આપું, એના કરતા વધારે આપું. મારી પૂરી જિંદગીમાં મને યાદ નથી એક ઇન્સ્ટન્સ એવો એવું હોય કે હું જયારે આપ્યો અને તોલ કર્યો હું અને ઓછો આપ્યો હું. ખુદા કીધું આના કારણે તને આપું છું. અને બીજું કારણ, બીજું કારણ એ કે જયારે પણ નમાઝ નો ટાઈમ હોય, હું અવ્વલે વખત નમાઝ પડવા માટે જતો, એટલા સુધી કે અગર મારી પાસે મુશ્તરી આવે અને ખરીદવા માટે, ગોશ્ત લેવા માટે કોઈ આવે અને હું તરાજુને હાથમાં લઉં, ગોશ્ત એના તરાજુમાં રાખું અને તોલતો હોઉં અને અઝાન આવે, હું એને મૂકી દેતો તો અઝાન આવે. ખુદા કીધું આ બે તારી સિફાત એની મને ગમી કે તને રાજ કરાવી. કીધું આ અજીબ પણ ખુદા તને રાજ કરાવે છે, કારણ કે તારી પાસે આજે જમીન અને જે હું જોઉં છું, અગર પૂરા મારા બત્તીને હું બોલાવું તો નાની નહીં પડે, મારી પૂરી બત્તી એ જમવા માટે આવી જાય. ખુદા તને આ પૂછે, પછી ગાયબની વાત કરે છે, કે છે તું જે છે 90 વર્ષ સુધી 90 વર્ષ સુધી જીવાનું છું, તું 70 વર્ષ સુધી જીવાનું છું. અને કીએ છે આ માણસ બહાર આવીને, અને કેવી રીતે આવે છે કમ બહાર આવીને કીએ છે, આ કીએ દેવું કે આ માણસ 90 વર્ષ સુધી જીવાનો છે, હજી સુધી 85 યર સુધી છે, મયરો નથી. યાને બરઝખમાં જ્યારે તમારી કઈ પોઝિશન હોય તો ખુદા ઉમર ગઈબ તમને આપે, એવી વસ્તુ કે દુનિયાવાળા નહીં જાણે આપે. ઓલું સલમાનની વાત સાંભળ્યા કે કેવી રીતે ઓલો માણસ કીધો કે હું પરેન્દગાનનું ઝિક્ર જાણું છું. જ્યારે આ થઈ ગયું કીધું ખુદાફીજ આપણે કરીએ, હા ખુદાફીજ કરીએ, તમે મને પોગાડી દેશો, તો ઓલો માણસ કીધે જરૂરત નથી, ફક્ત તમે ખુદાફીજ કરો. ખુદા હાફીજ કર્યા ને ઓલ ઓફ સડન જોયા જ્યાં હતા ત્યાં ઉપર કબર ના બહાર, કબર ના બહાર અચાનક દેખા કબર કે બહાર જ્યાં પહેલે ખડે દેખા હતા બાબુ. યહી હૈ કે જબ ઇન્સાન ખુદા કા હોતા હૈ ફિર ખુદા ઇન્સાન કા હોતા હૈ. હુસૈન ખુદા કે થે તો ખુદા હુસૈન કા હોગા. 1400 સાલ મુજે એક શખ્સિયત બતાઈએ કાયનાત મેં, એક શખ્સિયત કે જો ઇતને સાલો બાદ ભી નામ લેતે હૈ હુસૈન કા તો આંસુ નિકલતે હૈ. اسی لیے حسین کہتے ہیں انا قتیل العبرا, ہوں قتیل العبرا, قتیل એટલે હું મરી ગયો છું, મેં મર ગયા હું આંસુઓ સે. યાને ક્યા મેં એસા મરને વાલા હું કે જિસકા નામ લેતે હી લોગો કે આંખો સે આંસુ. انا قتیل العبرا, ہمارے باپ داداؤں پر ہم نہیں روتے. 1400 سال بعد جس کو ہم نے نہ دیکھا ہے نہ سنی ہے ان کی باتیں, مگر جب حسین کا نام آتا ہے وہ پڑھ جائے. یہی ہے, آپ خدا کے ہو جائے تو پھر خدا آپ کا ہو جائے, آپ خدا کو یاد کرے تو خدا آپ کو یاد کرے گا. حسین نے خدا کو اتنا یاد کیا کہ خدا نے کہا میں تمہیں قیامت تک یاد کروں گا. مگر یہ منزلت حاصل کرتے کرتے حسین کو بہت قربانیاں دینی پڑی. مگر حسین کی خوش قسمتی یہ تھی کہ افراد ایسے ملے کہ دنیا کی طرف ان کی نگاہیں نہیں گئی تھی, جو دیکھ رہے تھے ماورا دنیا, جب دیکھ رہے تھے آخرت کو دیکھ رہے تھے, دیکھ رہے تھے تو پولے کوثر کو دیکھ رہے تھے, حوض کوثر کو جب دیکھ رہے تھے تو حسین کی خوشنودی, زہرا کی خوشنودی, علی کی خوشنودی کو دیکھ رہے. جب یہ صفات والے انسان اگر ملے تو پھر وہ گروہ جو ہوتا ہے, وہ آرمی جو ہوتی ہے, پھر اس سے عمر کا تقاضا نہیں ہے, پھر اس سے عمر کا تقاضا نہیں, کیونکہ اس کا مبنا, اس کا بیس آئیڈیالوجی ہے. آئیڈیالوجی یہ ہے کہ ہمیں آخرت حاصل کرنا ہے جو ہو جائے. ایسی فوج میں پھر عمر کا تقاضا نہیں. وہ یزیدی فوج میں سب جوان, سب مڈل ایج, سب طاقتور, کیونکہ مائنڈ سیٹ تھا دنیا حاصل کرنی. مگر جب حسینی فوج میں آتے دنیا حاصل نہیں کرنی, آخرت حاصل کرنی ہے, پھر اس میں عمر کی قید نہیں ہوتی, پھر اس میں 6 مہینے کا علی اصغر بھی ہوتا ہے اور 60 سال کا حبیب ابن مظاہر بھی ہوتا ہے. اور حبیب ایک عجیب شخصیت کا نام ہے, عجیب شخصیت. حبیب ایسی شخصیت ہے, صرف دو صفت میں آپ کو بیان کروں پھر مسائل تمام. امام جب مکے سے نکلے کوفے کے لیے, ہر بار راستے میں اپنے اصحاب سے کہتے تھے چلے جاؤ تم, دیکھو یزیدی فوج کو تم سے کوئی سروکار نہیں ہے, وہ حسین کے خون کے پیاسے ہیں, وہ حسین کو چاہتے ہیں, حسین کا سر چاہتے ہیں, تم چلے جاؤ. پورے راستے میں اصحاب سے کہتے ہیں چلے جاؤ, مگر حبیب ایک ایسی شخصیت ہے کہ خط لکھ کے بلایا, حبیب میرے پاس آؤ. اور یہ جو خط لکھا, ایسا خط لکھا کہ خط سے نمایاں ہوتا ہے کہ حبیب کی منزلت حسین کے نظروں میں کتنی ہے. لکھتے ہیں ہاذا من حسین ابن علی الی رجل فقی حبیب ابن مظاہر. یہ خط لکھا جا رہا ہے حسین ابن علی کی جانب سے کس کو؟ حبیب ابن مظاہر کون؟ رجل فقیہ. امام کے نظر میں حبیب فقیہ ہے. اور علماء کہتے ہیں, ایک اور بات کہوں آپ سے کہ حبیب کی شان بڑھانے کے لیے, کہتے ہیں کربلا کے میدان میں حبیب حسین کے دوست بچپن کے, مگر کربلا میں حسین سے پہلے اگر جو کسی نے حبیب کو یاد کیا تو زینب کبری. کیوں؟ کیونکہ دو محرم سے جب حسین کا قافلہ کربلا پہنچا ہے, دو محرم جیسے حسین کا قافلہ پہنچا حر نے اطلاع دے دی حسین آ گئے کربلا, وہاں ابن زیاد اور یزید فوج پہ فوج بھیجے جا رہے. کبھی ایک فوج آتی شمر کی قیادت میں, کبھی ایک فوج خولی لے آتا, کبھی ایک فوج ہرملا لے آتا, کبھی ایک فوج ابن عمر سعد لے آتا, ایک کے بعد ایک فوج اشکیا کی آتی گئی. جیسے گھوڑوں کی ٹاپوں کی آواز سنائی دیتی تھی, زینب ہمیشہ فضا سے پوچھتی تھی دیکھو کون آیا. فضا کبھی آ کے کہتی خولی آیا ہے شہزادی, کبھی کہتی ہرملا آیا ہے, کبھی کہتی شمر آیا ہے. ارے زینب پریشان ایک مرتبہ فضا سے کہتی ہے ذرا جا کے بھیا حسین کو تو بلا لاؤ. حسین آتے بہن زینب کیا بات ہے, کہتے بھیا دو محرم سے جب سے ہم یہاں آئے ہیں جو فوج آتی ہے ہماری دشمن آ رہی ہے ہمارے خون کے پیاسی, کیا پوری کائنات میں ہمارا کوئی ناصر اور مددگار نہیں؟ حسین سر جھکاتے ہیں بہن زینب تم نے بھیا حسن کا زمانہ دیکھا کوئی مدد کرنے والا نہ تھا, اما فاطمہ کا زمانہ دیکھا کوئی مدد کرنے والا نہ تھا, اب بابا علی کے زمانے میں بھی کوئی مددگار نہ تھا, کون ہوگا؟ ایک مرتبہ زینب کو یاد آیا ارے بھیا کوئی مدد کرے نہ کرے ایک شخص تو یقیناً مدد کرے گا, آپ کا بچپن کا دوست حبیب. حبیب کو حسین خط لکھتے ہیں, روایت بتاتی ہے جب یہ خط پہنچتا ہے قاصد لے کر جاتا ہے اس وقت حبیب کھانا نوش فرماتے ہوتے ہیں, کھانا کھاتے ہوتے ہیں اپنی زوجہ کے ساتھ, دق الباب ہوتا ہے کون؟ حسین کا قاصد. حسین کا نام سنا ایک مرتبہ پریشان جلدی سے گئے دروازہ کھولا, کیا بات ہے خط لایا ہوں. خط کو لیا آنکھوں سے لگایا چوما کھولا, ارے حسین حبیب کو بلا رہے, خط کو پڑھا حسین حبیب کو بلا رہے کربلا. حبیب پریشان, حبیب تو جانا چاہتے ہیں نا مگر زوجہ کا کیا, تھوڑا پریشان ایسا نہ ہو زوجہ نہ کہہ دے انکار کر دے. ایک مرتبہ خط کو لیا جیب میں رکھا, آئے اپنی جگہ کھانے بیٹھ گئے, زوجہ نے پوچھا کون تھا؟ پتہ حسین کا قاصد, بہت لائٹلی بتا حسین کا قاصد, ارے محب اہل بیت تھی. حسین کا نام سنا جوش میں آ گئی جذبات میں آ گئی, کیا کہا؟ مجھے بلایا ہے کربلا میں, کیا سوچ رہے ہو, کیا فیصلہ کیا؟ حبیب کہتے آزما رہے تھے تو اپنی زوجہ کو, میں سوچ رہا ہوں جاؤں کہ نہ جاؤں. روایت کا جملہ ہے یہ سننا تھا ایک مرتبہ جو جوش اور جلال میں آئی اپنی چوڑیوں کو نکالا زمین پہ پھینکا, ارے حبیب نواسے رسول مدد کے لیے پکارے اور تو کہے میں سوچ رہا ہوں, تو میری چوڑیاں پہن لے اپنی تلوار مجھے دے دے میں جاؤں گی نصرت حسین کو. حبیب کہتے نہیں میں تو صرف تجھے آزما رہا تھا, روایت کے جملے ہیں. حبیب کہتے میں آزما رہا تھا مجھے تو تیری فکر ہو رہی تھی, روایت کے جملے. حبیب کی زوجہ کہتے ہیں میری فکر نہ کر میں مٹی کھا کھا کر زندگی بسر کروں گی مگر زہرا کے لال کی نصرت میں کمی نہ ہو. ایک مرتبہ حبیب نکلتے ہیں, کوفے کا ماحول برات بڑا تنگ ہے نا, ابن زیاد سب جگہ کو بند کر کے رکھا ہوا ہے. ایک مرتبہ اپنے گھوڑے کو اور غلام کو آگے بھیجتے ہیں, پھر باہر نکلتے ہیں گھوڑے پر سوار ہوتے ہیں, ایک مرتبہ رفتار پکڑتی ہے اور وہاں جا کر کربلا پہنچتے ہیں. سویرے کے وقت جب کربلا پہنچتے ہیں جیسے خبر ملی حبیب آیا ایک مرتبہ, خوشی کی لہر حسین کے فوج میں اللہ اٹھی, نعرے بلند ہوئے, یہ ناروں کی آواز ایک مرتبہ زینب کے کانوں میں پڑی, فضا کو بلایا ارے بہن اتنے دنوں بعد خوشی کا عالم عالم ہماری فوج میں نظر آتا ہے, کیا بات ہے؟ فضا جاتی ہے آتی ہے بہن خوشخبری,
हुसैन आका के बड़े बचपन के दोस्त हबीब आए हैं। जैसे हबीब का नाम सुना, जैनब ने कहा अच्छा हबीब आए हैं, जाओ हबीब से बुलाओ, हबीब से कहो जैनब बात करना चाहती है। फिजा ने पैगाम दिया, अब हबीब आते हैं, साथ में हुसैन है, जैनब खैमे के अंदर है, हुसैन और हबीब खैमे के बाहर है, पर्दा लगा है। एक मर्तबा जैसे आए, हुसैन ने कहा बहन मुबारकबाद, मेरा हबीब आया है। जैसे ही ये सुना, एक मर्तबा जैनब ने कहा अरे हबीब, मेरे भाई ने तुम्हें फकी कहा, इस दुख्तरे फातिमा का सलाम कबूल। अरे जैसे सुनना, हबीब का पूरा जिस्म कांप गया, सर पीटने लगे, ए परवरदिगार ये क्या नौबत आल मोहम्मद पर आ पड़ी, गुलामों को डायरेक्ट सलाम, अरे इस अदना गुलाम को शहजादी डायरेक्ट सलाम। हाथों को जोड़ा, सलाम का जवाब दिया, इस गुलाम आपकी खिदमत में है शहजादी, बताइए क्या सेवा क्या खिदमत। कहा भैया हबीब, बाकी तो सब मुश्किल में बर्दाश्त कर सकूं, मगर रह रहकर मेरे हिजाब का ख्याल आता है, मेरी चादर का ख्याल आता है। उस वक्त हबीब कहते हैं शहजादी ये मेरा कौल, ये मेरा वादा, जब तक हबीब जिंदा है आपका पर्दा सलामत। अरे यही वजह थी जब आशूर की सेकर हुसैन मारे गए, अब्बास और अकबर मारे गए, सब जब मारे गए, खैमे को आग लगाई गई, हुसैन के बहन की चादर छीनी गई, उस वक्त जैनब ने हुसैन को न बुलाया, अब्बास को न बुलाया, एक मर्तबा मक्तल का रुख किया और कहा भैया हबीब, जरा देखो तुम्हारे शहर में तुम्हारी बहन की चादर लुटी गई और तुम बचा लेना। बस ये अलमुल्लदीन दल ऐ मुनकलब यनकल वला अनतुल्लाह अलल कौम जालिम मास्टर
हुसैन।